शंकराचार्य देवीरिस्कित अवचन सार की परमागम इमा ज्ञान तत्व प्रज्ञा परमा आपने तो गुरुदेव सिंह आखो जनकना विषय आखो इंद्रिय सुख नो अने एना पछी तो सुख परिणाम नो अगर विषय आवी जशे आज एक खरेखर जे विषय लीधे छे के आपणे 24 कलाक इंद्रियना विषय तरफ दौड़िए छे शुं स्थिति छे आखी वर्णन एक पछी एक इंद्रिय विषयो तरफ जईए छे इंद्रिय ज्ञान थी इंद्रिय विषयो तरफ जईए छे शुं सूचवे छे ક્યાંય સુખ મળતું નથી આકુતાથી એવા વ્યવેર થઈ જાય છે કે આપણે એક પછી એક વિષયો ગોતે છે અને આનાથી આગળ તો 71 નંબરના શ્લોકમાં ગાથામાં શું લેશે ક્યાં સુધી હજી તો આવશે પહેલાં એકવાર 71 નંબરની ગાથા જોઈએ એમાં ક્યાં સુધીની વાત થઈ જશે એમાં 123 પાના ઉપર છે ટીકામાં ઇન્દ્રિય સુખના ભાજનોમાં પ્રધાન દેવો છે તેમને પણ સ્વાભાવિક સુખ નથી મળે છે 123 પાને ટીકામાં પહેલી કે બાહ્ય વિષયોમાં અનુકૂળતામાં કોણ છે મુખ્યપણે ઇન્દ્રો લીધા છે ચક્રવર્તી નથી લીધા કેમ એવું છે ઇન્દ્રિય સુખના ભાજનમાં એટલે બાહ્ય સંયોગોમાં પ્રધાન એટલે મુખ્ય કોણ લીધા છે દેવ લીધા છે દેવ લીધા ઇન્દ્રો નહીં દેવ કોઈ મનુષ્યમાં તિર્યંશ પણ એટલે એ નથી લીધા આમાં કારણ કે સમ્યક દ્રષ્ટિ એટલે હશે ચક્રવર્તી હશે એને પણ હજી શું હશે ભોજન લેવું પડશે ઉંમર થાય છે આ તે બધું આ તો દેવ વૈકરિક શરીર વાળા આવા એટલે દેવને પણ શબ્દ શું છે અને બીજું સ્વાભાવિક સુખ નથી સ્વાભાવિક સુખ નથી એટલે આકુતા જ હોય છે જેટલું જેટલું ઇન્દ્રિય તરફનો ઉપયોગ જાય છે અને એમાં શબ્દ આપ્યો છે ને રમ્ય વિષયો તને લાગે છે આજે કુનકુનાચાર્યનું રમ્ય શું એ શબ્દ કહીને કીધું ને તને કલ્પનાથી એ કહેવા છે રમવા યોગ્ય લાગે અને જો રમવા યોગ્ય હતા તો વિષય બદલાવે છે શું કામ તને ગમે છે અને વિષય તને ગમતો લાગે છે તો એક વિષયથી બીજા વિષય તરફ જાય છે શું કામ તું જીવનમાં એક બહુ જ વિચારવા જેવું છે આચાર્ય દે કે પણ શું થાય જે બેનસી જેમ કહે ને કસાઈના વેગમાં તણાતા આપણું જ્ઞાન વિવેક ભૂલી જાય છે આ બધા કેની પાછળ જોઈએ છે સુખને મેળવવાની તૃષ્ણા છે એ કસાઈના વેગમાં તૃષ્ણાના વેગમાં એવા તણાઈ જાય છે કે આપણા જ્ઞાનમાં વિવેક વિચારણા પણ નથી આવતી કે હું એક જ્ઞેય થી બીજા જ્ઞેયમાં શું કાને એક વિચારવા જઈએ કોઈ જ્ઞેય તરફ વિષય તરફ જ્ઞેય એટલે પાંચ ઇન્દ્રિયના વિષય તરફ જઈએ છે એ દુઃખ જાણીને એના તરફ જઈએ કે સુખ જાણીને જઈએ છે સુખમય જાણીને એના તરફ જઈએ છે ને હવે સુખમય જાણ્યા એના તરફ ગયા પછી બદલાવીએ છીએ શું કામ આ આખો વિવેક જ્ઞાનનો અભાવ એ અહીંયા શું કહે છે કે દેવોની અમૃત ચંદ્રાચાર્ય દે કે તું વિચારે તારી નહીં મનુષ્યની અમમાં વાત નથી કરતા કોની વાત કરીએ છે દેવની દેવને દિવસના કેટલી વાર ખાતા હશે ચલો ખાતા તો નહીં દિવસના કેટલી વાર ઈચ્છા થતી હશે આપણે તો એક બે વાર તો ઈચ્છા થાય દેવ પર્યાયમાં ખાવાની કેટલી દરરોજ કેટલી વાર છ મહિને એટલે એના આયુષ્ય પ્રમાણે હોય છે આગળના પ્રમાણે એટલા વખતે તો શું થાય એને એક ઈચ્છા થાય અને ઈચ્છા થતા પછી ક્યાં ગોતવા જાય ભોજન કંઠમાંથી અમૃત જ્યારે અરે તો પછી પણ કે છે એને પણ પાછો શબ્દ શું છે સ્વાભાવિક સુખ નથી એટલે કે દુઃખ છે એનો અર્થ શું થયો એનો અર્થ શું થયો બાહ્ય વિષયો તરફ ઇન્દ્રિય જ્ઞાન થી બાહ્ય વિષયો તરફ ગયો સમજી લેજે દુઃખ સિવાય બીજું કઈ છે અને ત્યાંના લેવલ ની કહે ઉલટાનું પાછો શબ્દ છે કોઈ કે ચાલો સુખે નથી ને દુઃખે નથી તો કે નહીં ઉલટાનું શું છે સ્વાભાવિક દુઃખ જ જોવામાં આવે છે બે સામ સામે લીધું સુખ તો નથી પણ શું છે નિશ્ચિતપણે સ્વાભાવિક નિશ્ચિતપણે શું છે, દુઃખ જોવામાં આવે છે. કોણ લખે છે, કોણ લખે? એ સર આચાર્ય આપને તો લાગતું હોય, કારણ કે અમારે પણ છે, અમને તો મજા આવે છે ને. આપણી દશાનું વર્ણન કરે છે પોતે. તમે ગમે તેમ માનતા હો તો ખરેખર વિવેક દ્રષ્ટિથી જોજે. અરે કમસે કમ આચાર્ય દેવ ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ શું? ભક્તિ છે. તો વિચારજે, મારી કંઈક દ્રષ્ટિમાં મારા અભિપ્રાય કંઈક ભૂલ છે. શું છે? સુખનો તો પ્રશ્ન કરીશ નહીં. સ્વાભાવિક શું છે? દુઃખ જોવા. કારણ કે હવે જો કારણ આપે શું કામ? પંચેન્દ્રિય આત્મક શરીર રૂપી પિચાસથી પીડા વડે. શું ઉપમા આપી છે? પિચાસ, પિચાસ મોહ રૂપી ભૂતડવું, એવું આવે છે ક્યાંય? ચોથી, બળદની જેમ ભાર વેવડાવે છે. કેવો છે જીવલોક કરીને છે ને ચોથી ગાથામાં, મોહ રૂપી ભૂતડું. ક્યાં એવું લાગે છે, અમે તો કઈ વજન એક ઉચ્ચતા નથી, અમે તો સરસ મજાની ઓફિસમાં બેસીએ છીએ. અહીંયા કામ શું છે? અહીંયા મોર એ ભૂતળું બળદની જેમ પાછું. બળદને કોઈ પૂછતા હશે તને થાક લાગે છે કે નહીં, વજન લાગે છે કે નથી લાગતું, એવું કઈ યાદ રાખજે તું એવી દશા. તો અહીંયા પિચાસ વડે પર્વત હોવાથી હવે જે શબ્દ છે ભૃગુપ્રપાત, ભૃગુપ્રપાત જો નીચે અર્થ છે, અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા સ્થાન પરથી ખાવામાં આવતી પછાત. શું કરે છે? જેમ કોઈ પણ પ્રસંગ બન્યો હોય કઈ, પછી સુસાઇડ કરવા માટે ક્યાં પહોંચી જાય છે? આડના શિખર ઉપર. અને ન્યાથી શું છે, પડતું મૂકે ને જ ગુજરાતીમાં કે આ એના જેવું આપણને તૃષ્ણા આકુતાનમાં એવા દુઃખી છીએ કે ક્યાંય સુખ મળતું નથી, શરણ મળતું નથી. એટલે આપણે શું કરીએ છીએ, ક્યાં ઝંપલાવીએ છીએ વિષયોમાં, કે કોઈ પણ વિષય લઈ લેવો, ખાવાનો સ્પર્શનો ને ખાવાનો, ખાલી એક સ્પર્શ નહીં, ખાવાનો લ્યો, સૂંઘવાનો લ્યો, ને કોઈ પણ પ્રકારમાં આવું બને છે કે નથી બનતું? એક ખાવાનો પ્રસંગ હોય એમાં કોની જોવે, ખાવા માટે કોણ જોવે? ખાવામાં સામાન્યપણે શું જોવે? એક રસેન્દ્રીનો જોવે, અને સાથે શું, ના મને તો કેવું જોવે, ઠંડુ કે ગરમ જોવે, સ્પર્શેન્દ્રી. પછી સાથે કેવું જોવે, ના એમ નહીં, થોડું સુગંધ મળે એવું એલચી નાક જો. તેનાથી પાછું ના કલરફુલ જોવે, ના તમે મને એટલે વટાણા કે બધા કેવા હોય, પણ તો લીલી જોવે ને બધી. ક્યાં ક્યાં જઈને આપણે આ દેખાડે, એટલા તૃષ્ણાથી પીડિત આપણે છીએ કે પાંચ ઇન્દ્રિયના વિષયમાં આપણે શું છે ઝંપલાવીએ છીએ. અને છતાં શું, તો ફરીથી સમજી લેવું, સ્વાભાવિક શું છે, દુઃખ જ છે. ક્યાં સંયોગોની વાત કરવી છે? અનુકૂળતામાં સુખ છે, અને આ પ્રતિકૂળતા હોય એને દુઃખ છે. ના તો અહીંયા બોલી લેશું, પણ ખરેખર જયારે વિષય બને છે ત્યારે આપણમાં પરિણતિમાં અભિપ્રાયમાં શું બને. આ બહુ સુંદર રીતે આચાર્ય દેવે આપણને જેમ કે ને ઇન્દ્રિય જ્ઞાન સાથે પાંચ ઇન્દ્રિયમાં તું દોડે છે એ સમજી લેજે, કે શીતળતાને માટે અગ્નિ તરફ જઈ રહ્યો છે. એના જેવી દશા છે આપણે બધાની, દરરોજના જીવનની આપણને અહીંયા લાગતું હશે, પણ એક આચાર્ય તો ત્યાં સુધી ન લીધો છે કે ઝંપલાવે છે. જેમ તેને એમ લાગે છે કે આ બધું મને છે એની કરતા ચાલો જ, અરે ભાઈ એમ કરવાથી તને કઈ તારો ઉદય છૂટવાનો નથી. ક્યાંય ન ગમતો ને તો એકલા ભાગી જાય તો શું થઈ જાય, કઈ માથાકૂટ નહીં ને હવે. અરે તું ક્ષેત્ર બદલાવે છે, ઉદય તારો છૂટવાનો નથી, એનો જે કાળ છે. તો બહુ સુંદર રીતે એ વાત આપણને એ બતાવે છે. અને ત્યાં સુધી આપણને એ વાત કરી દીધી, ક્યાં સુધીની? 62 ગાથામાં વાત કરી દીધી આચાર્ય દેવે. કેવું છે 62મી ગાથા ચાલી, એમાં ક્યાં સુધી? ત્રણ પ્રકારના લીધા ને, ક્યાં લીધા? અભવી, પછી ભવિમાં બે બે લીધા. કેવા છે? આસન ભાવ્ય અને દૂર ભાવ્ય લીધા ને ત્રણ પ્રકારના. પણ આખું વાત 62 ગાથામાં કુંદકંદ આચાર્ય દે કે આ વાત અમે કહીએ છીએ કે ઘાતી કર્મ વિહીન સુખ છે. સંયોગ ની વાત નથી કરી, પ્રતિકૂળ સંયોગ થી નહીં. શબ્દ છે ઘાતી કર્મ વિહીન નું સુખ છે, એ કેવું છે? ઉત્કૃષ્ટ છે. એટલે અરિયન પરમાત્મા ને ઉત્કૃષ્ટ સુખ છે. હા, એ પહેલાની ભૂમિકામાં જેટલો પણ એ સમ્યક દર્શન થયું છે તો જેટલો મોહનો અભાવ એટલું સુખ છે. અને આ વાત અમે કહીએ છીએ એ જો તું સ્વીકારતો નથી તો સમજી લેજે તું અત્યારના, અમે તો ભવી છીએ, અમે ભલે ને અભવી ક્યાં, અમે અત્યારના અભવી છે અને પુરુષાર્થ કરે એટલે મોક્ષ જાશું કેવું કેમ બને? અત્યારના આપણે અભવી થોડી છે અને આ વાત માનશો એટલે ભવી થઈ જશે. જે નથી સ્વીકારતો એ કેવો છે? અનુભવ એવું નથી. અહીંયા સ્વીકારે છે જે શ્રાવણ જે છે ને, જે એવું વચન સાંભળીને જેવો શ્રદ્ધા નથી, તને અંદરમાં વિશ્વાસ નથી આવતો તો ભલે તું એક યોગ્યતાથી ભવી જેવો હોય પણ અત્યારના અભવી જેવા પરિણામ છે. શું છે? ભલે તું હશે ભવી હોય પણ સ્વીકાર, જેવી રીતે ઋષભદેવ ની વાણી મરીચી ન સાંભળે તે ત્યારે ભવી હતા કે અભવી હતા? હા, ત્યારે અભવી હતા. વર્તો એ લાયકાત તો એક સરખી જોઈ, કઈ પર્યાયમાં બીજી લાયકાત નથી બની, પણ તારા પરિણામ કોના જેવા છે? અભવી. એ લાયકાત છે તો જ કોન્સ્ટન્ટ રહેવાની છે, પર્યાયગત જ લાયકાત છે એટલે કોન્સ્ટન્ટ રહેવાની, એમાં ઇન્ટરચેન્જ નહીં થાય. કુંદકુંદ આચાર્ય તો બહુ આપણને એ રીતે દંડ કે જો તું યાદ રાખજે સ્વીકારતો નથી તો એઝ ગુડ એઝ કોના જેવો છો? અભવી જેવો. જીવનમાં બહુ જ વિચારવા જેવું છે. આ આપણે જે ગુજરાતી કહીએ ને ઊંધું ખાલી આંખો બંધ કરીને મુઠ્ઠી લઈને વિષયોમાં દોડીએ છીએ એના માટે કમસે કમ આ સાંભળીને એની શું લાગવી જોઈએ? બ્રેક લાગવી જોઈએ. કોઈ કે શું કરીએ અમારે તો બધું શું છે, પુનના ઉદય સાતાના ઉદય બધું કેવું છે, સરસ મજાની અનુક એને હું ફેંકી દેવી અમારે કઈ બધું શું કરવું? જીવનમાં એક પ્રકાર એવી એવો હટ કરવાથી કઈ કામ નથી થવાનું. ઉદય આધીન સંયોગ ભલે ને રહ્યા તને કોને ના પાડે, પણ એમાં જે સુખ બુદ્ધિ છે, તૃષ્ણા જે છે કે ના મને આનાથી સુખ, એ વાત ક્યારે શીખાય? જીવનમાં એટલા માટે સુખ ની વાત કરી છે, એ સંયોગો ભલે હોય એમાં સુખ બુદ્ધિ છોડી દેવી, અને સુખ બુદ્ધિ છોડશું એટલે સંયોગ છૂટી જશે? તો ચક્રવર્તી જ્ઞાની કોઈ દી હોય જ ન શકે, તો તીર્થંકર કોઈ દી જ્ઞાની હોઈ શકે જ નહીં. જ્ઞાની થયે એટલે સંયોગ છૂટે છે કે સંયોગનું એકત્વ છૂટે, સુખ બુદ્ધિ છૂટે? અહીંયા સુખ બુદ્ધિ ઉપરથી વધારે છે. જ્ઞાની થયે જે પુનના ઉદય હોય છે એ છૂટી જાય છે કે જે સંયોગોમાં સુખ બુદ્ધિ છે એ છૂટે? સંયોગ છૂટવાનો ક્યારે શક્ય છે? એક તો ઉદયાધીન છે અને અથવા તો મુનિ દશાનો જો પુરુષાર્થ જાગ્રત થશે તો એક ક્ષેત્ર આવતા સંબંધ શું છે? સમ્યક દર્શન સાથેનો સંબંધ નથી. સમ્યક દર્શન તો હંમેશા શું છે? સમ્યક દર્શનની વ્યાખ્યા શું છે? સમ્યક દર્શનમાં શ્રદ્ધા છે અને શ્રદ્ધા છે એકત્વ કરે, મારા પણાનો અભિપ્રાય કરે અથવા બિનપણા એમાં એને હોવું, એ પછી એના સંયોગ તો એના કારણે છે કે ક્યાં તો પાપના ઉદય છૂટશે અને અથવા તો મુનિના જેવો વિતરાગતાના પરિણામ થશે તો એના પ્રત્યેનો અસ્થિરતાનો એટલો રાગ ઓછો થશે કે એક ક્ષેત્ર આવતા સંબંધ છૂટતો હોય છે. તો જીવનમાં ક્યારે પણ એ સંયોગ નહીં. સંયોગમાં જેમ પહેલું શું કરવું છે, રાગ છોડવો છે કે રાગનો રાગ છોડવો? અહીંયા આપણને બહુ કે જો આ જેમનું એનું ઉત્કૃષ્ટ છે. હવે જે એમાં સરસ શબ્દ વાપરીએ આપણે, આમ તો વાત તો લેવી હતી પહેલી, આપણે થોડીક લેવી હોય તો આપણે 59 ગાથાઓ સુધી પહોંચ્યા હતા. પ્રત્યક્ષ જ્ઞાન ને પારમાર્થિક સુખ છે. પ્રત્યક્ષ જ્ઞાન માં શું છે? પારમાર્થિક. અને આ પ્રત્યક્ષ જ્ઞાન શું? ઇન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ નથી, 57 માં કીધું. અને પ્રત્યક્ષ અને પરોક્ષ ના લક્ષણ આપણને અટાવે. પ્રત્યક્ષ જ્ઞાન ને પારમાર્થિક સુખ આ કયું લેવું? પ્રત્યક્ષ જ્ઞાન કયું લેવું? કેવળ જ્ઞાન લેવું. ઈ પેલા પ્રત્યક્ષ જ્ઞાન હોય કે ન હોય? ઈ પેલા હોય કે ન હોય? ઈ કોને કયું હોય? કયું હોય? અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન, એમાં બે કેવું છે? એક દેશ પ્રત્યક્ષ. અવધિ જ્ઞાન એ આત્મા સંબંધી નથી, બે કેવું છે? સ્પર્શ પણ છે તો એ પ્રત્યક્ષ છે, એમાં કોઈ ઇન્દ્રિય મન નું અવલંબન હોતું નથી. અને એ પહેલા શ્રુત જ્ઞાન માં કેવું હોય છે? વેદન પ્રત્યક્ષ. શું છે? અનુભવ ના કાળે સમ્યક દર્શન થાય ત્યારે શું હોય છે? આત્માના અસંખ્ય પ્રદેશ દેખાય છે, આત્માના અનંત ગુણ દેખાય છે, અને છતાં એનું નામ શું કહેવાય છે? સ્વસંવેદન નથી કહેતા આપણે, તો એનું નામ શું છે? સ્વસમ એટલે પ્રત્યક્ષ, અને આનંદના વેદન પૂર્વકનો જે સ્વીકાર છે એનું નામ વેદન પ્રત્યક્ષ. ભલે એમાં કોઈ આકાર ન દેખાય, અસંખ્ય પ્રદેશ અનંત ગુણ જેમ કેવડી જોઈ, અને છતાં વેદન પ્રત્યક્ષ પણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તમે આંખ ખુલ્લી રાખીને સાકર ખાઓ અને આંખ બંધ કરીને ખાઓ, ફરક શું પડે છે? ફરક તો પડે ને. ઓલામાં કઈ આકાર ન દેખાય, કઈ રંગ ન દેખાય, કઈ નહીં. આ એનું નામ શું છે? સૌથી પહેલું આત્માની અનુભૂતિ થતા શું થાય છે? એ વેદન પ્રત્યક્ષમાં આત્મા આનંદ નું વેદન આવ્યું, એનાથી આત્મા આનંદમય છે એવું એ જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ થાય છે. પછી અવધિ અને મન જેને હોય છે કેવું છે? એક દેશ. આ એની અહીંયા વાત નથી કરવી. અહીંયા તો ક્યાં વેદન ની વાત કરે? અહીંયા પ્રત્યક્ષ જ્ઞાન ની વાત કરવી છે, કેવળી ભગવાન. અને એટલા માટે જો એમાં એટલા માટે લઈએ આપણે કે પેલું છે 102 પાને છે, 102 પાને અહીંયા પ્રત્યક્ષ જ્ઞાન ના 5 બોલ છે. આપણે 159 નંબર ની ગાથા છે, એમાં ટીકામાં પછી તો વિસ્તાર. પેલા તો પરોક્ષ જ્ઞાન કેવું છે અને પ્રત્યે એનું જુદું, આપણે આમાં સીધું છે ટૂંકાણમાં. એ કેવું છે? પ્રત્યક્ષ જ્ઞાન સ્વયં ઉપજતું હોવાથી, શબ્દ મેળો અહીંયા કેવું છે? સ્વયં. સ્વયં એટલે એમાં કોઈની અવલંબન નથી, બાયમાં નથી ઇન્દ્રિયનું અને નથી મનનું. એટલે જો એના પહેલાની 58 ગાથામાં એ પરોક્ષ જ્ઞાન માટે શબ્દ શું આપ્યા હતા? અંતઃકરણ અને ઇન્દ્રિય અને પરોપદેશ. સોમા પાને મેળા ત્રણ શબ્દો, એ ત્રણેય કેવું છે? એ પરાધીન છે, પરલક્ષે છે. અહીંયા કેવો શબ્દ વાપરો છે? સ્વયં પોતાથી એટલે આત્માથી ઉત્પન્ન થયું. ઓલામાં તો કોઈ મનથી થયું હોય, કોઈ ઇન્દ્રિયથી હોય, અને બીજાના ઉપદેશથી થયું. એ તો કેવું છે? પરોક્ષ જ્ઞાન છે. આ કેવું છે? પોતાથી ઉપજ્યું છે. પછી સમંત હોવાથી, સમંત હોવાથી એટલે પરિપૂર્ણ છે, આખા આત્માના પ્રદેશોથી જાણતું એ જ્ઞાન છે. ઓલું ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ જ્ઞાન તો કેવું છે? જે ઇન્દ્રિય છે એટલા ક્ષેત્રથી એ કામ કરતું હોય છે. અને આ તો કેવું છે? સર્વ આત્મ. આવું કેમ હશે? સર્વ આત્મ પ્રદેશથી કેમ થતું છે? આ કેવળ જ્ઞાનરૂપ પ્રત્યક્ષ જ્ઞાનની વાત ચાલે છે. એ કેમ આત્માના સર્વ પ્રદેશોથી? કારણ કે ત્યાં એને આવરણ કરનાર જ્ઞાનાવરણી કર્મનો અભાવ છે. શબ્દ શું છે એનો? જ્ઞાનાવરણી કર્મ. એના જે પરમાણુ હોય છે આત્માના પ્રદેશો ઉપર હોય છે, અને તેથી આત્માનું જ્ઞાન, ફરીથી જ્ઞાનની પર્યાય ક્યાં થાય છે? આપણી કે કેવડીને સર્વ આત્મ પ્રદેશ છે, પણ જે જાણવાનું જે કામ થાય છે કેવું છે? જેનાથી જેટલા ઇન્દ્રિયથી જાણે આપણે એટલા પ્રદેશોથી કામ થાય. જ્યારે કેવડી ભગવાનને શું છે? હવે સર્વ પ્રદેશ, કારણ કે જ્ઞાનાવરણી કર્મનો જ અભાવ છે. અતિન્દ્રિય જ્ઞાન તો એને પહેલા પણ થતું હોય છે, પણ અહીંયા કેવું છે? આ જ્ઞાન જે જાણવાનું કામ કરે છે, અને એ પણ કયું છે? આ કયું જ્ઞાન છે? અહિયાં જે પ્રત્યક્ષ જ્ઞાન લેવું છે એ કયું જ્ઞાન છે? કેવળ જ્ઞાન નું લીધું એટલે કયું જ્ઞાન? સ્વપન ને જાણતું જ્ઞાન છે. અહિયાં કેવું છે, ચોથે ગુણ સ્થાને જે વેદન પ્રત્યક્ષ છે એની અહિયાં વાત નથી. એવી રીતે અવધિ જ્ઞાન ની તો ખાલી પર ને જાણે એ પણ મર્યાદામાં જાણે એની પણ વાત નથી. અહિયાં ક્યાં જ્ઞાન ની વાત છે? સર્વ પ્રદેશે જાણતું કેવળ જ્ઞાન નું પ્રત્યક્ષ જ્ઞાન છે કે જે સ્વપર ને પણ સર્વ પ્રદેશે જાણે છે. અહિયાં પ્રત્યક્ષ જ્ઞાન એવું નથી. જેમ ચોથે ગુણસ્થાની વેદન પ્રત્યક્ષી કોના માટે છે? પોતાના આત્માના અનુભૂતિ આનંદના વેદન ને માટે. અને અવધિ જ્ઞાન ને મનોપરિજ્ઞાન કોના માટે છે? પર ને જાણવા માટે. અહીંયા તો આ કેવળ જ્ઞાન છે, સ્વયંથી થયેલું, અને એ પ્રત્યક્ષપણે જાણે છે. કોને જાણે છે? સ્વ અને પરને. કેવી રીતે? વારા ફરતી. તો આ કેવળ જ્ઞાનની વાત છે. આનું પ્રત્યક્ષપણું છે એ સર્વ પ્રદ, કારણ કે એને કોઈ આવરણ કરે એવા જ્ઞાનાવરણી કર્મનો શું થઈ ગયું છે? અભાવ છે. તો એ રીતે જ્ઞાનાવરણીનો અભાવ છે. એવી જ રીતે સુખને આવરણ કરે એવા મોનીનો પણ અભાવ હોવાથી ઉત્કર્ષ સુખ છે, જે 62 ગાથામાં કીધું. જ્ઞાનને પણ આ દર્શનને પણ નથી. અહીંયા તો મુખ્ય જ્ઞાન અને સુખ સાથે બેની વાત ચાલે છે. તો એ કેવું છે? સમંત છે. આત્માના આખા પ્રદેશોથી, અસંખ્ય પ્રદેશથી પોતે એ સ્વપરને જાણવાનું કામ કરે છે. પછી ત્રીજું કયું છે? અનંત પદાર્થોમાં વિસ્તૃત છે. કાલે આપણે વાત કરી હતી કેવળ જ્ઞાનની, ફરીથી વાત છે. ઓલા બધું અવધિ ને મન પણ મર્યાદિત છે, વેદન પ્રત્યક્ષમાં તો વાત જ નથી. તો સ્વભાવના આનંદ માટેની વાત છે, સ્વસંવેદન જ્ઞાન. અહીંયા આખું કાલે શું થયું? કેવળ જ્ઞાન કોને જાણે? આખા લોકાલોક ને જાણે. એ તો બોલી લઈ, કેમ ભાઈ એવું હશે? આખા લોકાલોક ને જાણતું હશે. અરે ભાઈ, જગતમાં જ્ઞેયની ઉપસ્થિતિ કેવી છે? વારા ફરતી છે, અક્રમે છે કે ક્રમે છે? જ્ઞેયોની ઉપસ્થિતિ જગતની અંદર ક્રમિત છે, વન આફ્ટર અનધર છે કે એટ એ ટાઈમ છે? અને જો જ્ઞેયની ઉપસ્થિતિ એટ એ ટાઈમ હોય તો જ્ઞાન કેમ એને એક સાથે ન જાણે? અને એક સાથે ન જાણે તેનું નામ પૂર્ણ જ્ઞાન કેમ કયો છે? જ્ઞેયની ઉપસ્થિતિ એમાં પ્રશ્ન ન થાય? અત્યારના આપણી પાસે કઈ પર્યાય પ્રગટ છે? ભૂતકાળની, વર્તમાનની કે ભવિષ્યની? તો જો ફરીથી ભૂત ભવિષ્યની નથી ને, તો ભગવાન કેવી રીતે જાણે? ભૂત ભવિષ્યની પર્યાય ત્રણેકાળની ભગવાન પર્યાય જાણે? ક્યાંથી જાણે? પ્રગટ તો એક જ છે. તો હમણાં તો કહી દીધું આપણી પાસે એક જ છે. તો પણ ઓલી તો છે જ નહીં, પર્યાય પ્રગટ જ નથી, ક્યાંથી જાણે? પણ ત્રણ કાળ ત્રણ લોક જાણી લ્યો. ત્રણ કાળ તો બોલી લ્યો, ત્રણેય કાળની પણ વર્તમાન તો કેવી છે? ક્યાં છે ભૂત ભવિષ્યની? કઈ છે? અરે ભાઈ, પ્રગટ રૂપ નથી, પણ હતી અને થઈ અને ક્રમે થવાની છે, બેની યોગ્યતા આજે દ્રવ્યની અંદર ભરેલી પડી છે. અને તેનું નામ શું કહેવાય છે? તેનું નામ શું કહેવાય? ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતરની બોલ, અવ્યક્તના બોલમાં છે. 47 નહીં થી વિચાર કરીએ તો કયો નહીં નો વિષય બને? એ કઈ નહીં કહેવાય. આવું બધું થોડુંક યાદ આમાં છે, પ્રવચન સારમાં છે. નહીં નહીં ગમ નહીં, એ તો ભૂત ને ભાવી નહીં ગમ નહીં. અહીંયા 47 નહીં માં જોઈ લો, આમાં છે, આમાં છે. પાના ફેરવાની છૂટ છે ને, ફેરવવાની છૂટ છે ને. 47 નહીં કાઢીએ, એમાં 14 નંબરની નહીં છે, 496 પાને છે. 496 પાને, 14 નંબરની નહીં. પહેલી દ્રવ્ય નહીં છે, જુદી વાત છે. અહીંયા હવે જો છે આત્મદ્રવ્ય દ્રવ્ય નહીં, 14મી નહીં મળી. આ એક આ નહીં છે ને, 47 નહીં, એમાં એક કઈ કોમન કઈ વંચાય છે, શાસ્ત્ર છે તો કઈ વંચાય છે. આત્મદ્રવ્ય તો બહુ ફરીથી કોને અહીંયા વાત ચાલે છે, નહી ની વાત ચાલે છે કે દ્રવ્ય ની વાત ચાલે છે? અને નહી કોને ગ્રહણ કરે, ધર્મ ને ગ્રહણ કરે. અહીંયા દ્રવ્ય આત્મદ્રવ્ય, અને આત્મદ્રવ્ય થોડી અનિત્ય હોય, આત્મદ્રવ્ય અશુદ્ધ હોય, આત્મદ્રવ્ય અશુદ્ધ ન હોય ને, કોઈ અપેક્ષા હોય દ્રવ્ય અશુદ્ધ હોય કે પર્યાય અશુદ્ધ હોય? હા પર્યાય અશુદ્ધ હોય ને, દ્રવ્ય અશુદ્ધ ન હોય ને. અહીંયા જો 46મી જો શક્તિ એમાં નહીં છે. ચલો આ તો બહુ આડુઅવળું લીધું, આત્મદ્ર અશુદ્ધ નહીં. આખી આ શૈલી એક વિચારવા, સમયસાની શૈલી સમયસાની છે. અરે એ એક ફરીથી નહી શું કામ કરે છે, એક ધર્મ ને ગ્રહણ કરે. તો એ ધર્મ કોનો છે, દ્રવ્ય નો છે, અને તેથી દ્રવ્ય નહીં છે. હંમેશા આત્મદ્ર શબ્દ આવે, શું છે ફરીથી વાત કોની, નહી ની છે. તો નહી નું કામ શું છે, ધર્મ ને ગ્રહણ કરે. અને ધર્મ કોનો છે, પદાર્થ નો, એટલે દ્રવ્ય નો છે, એટલે આપે. એ પ્રમાણ માંથી આખી વાત છે. અને સમયસાર માં દ્રષ્ટિ પ્રધાન માં વાત આવે તો એ ત્રિકાળી દ્રવ્ય ની મુખ્ય કાલી, એટલે જ્યાં શૈલી. અરે જો પર્યાય થી તમે જુઓ અને આત્મા અનિત્ય ન જણાય તો એ તમારી પાસે પર્યાય નહી જ નથી. સામે દીકરો ઉભો છે અને સામે પિતા ન કહેતો તો દીકરો જ નથી. જે નૈતિ છે એ પદાર્થના ધર્મને સિદ્ધ કરે છે, પદાર્થનો ધર્મને. અને ન્યા પ્રયોજનભૂત ધર્મ નહીં છે તો આત્મા નિત્ય શુદ્ધ પવિત્ર છે એ સત્ય. અહીંયા વસ્તુના અસ્તિત્વને સિદ્ધ કરવો છે કે પદાર્થ છે કેવો છે, એક ધર્મ વાળો છે કે અનંત ધર્મ વાળો છે. તો અનંત ધર્મને સિદ્ધ કરવા માટે એક એક ધર્મથી પણ કોનો છે, આવે છે ગ્રહણ ધર્મ, અને ધર્મનો આરોપ આખા પદાર્થ, કારણ કે એના દ્વારા આખો પદાર્થ. દીકરો એને પિતા કહે છે, પણ પિતાનો ધર્મ છે એ આખી વ્યક્તિ તરફ ચાલે છે, આખી વ્યક્તિનો છે. એમ અહીંયા નહીં કોને ગ્રહણ કરે છે, ધર્મને. પણ એ ધર્મ કોનો છે, પદાર્થનો, આખા દ્રવ્યનો. એટલે એક એક નહીં માં ધર્મ આત્મદ્રવ્ય શબ્દ વાપર. ઘણા ને આશ્ચર્ય છે, આત્મવળી આત્મદ્રવ્ય અશુદ્ધ નહીં અને આત્મદ્રવ્ય અનિત્ય છે, ને આ બધું ક્યાંથી આવ્યું? અરે ભાઈ જે અપેક્ષાથી વાત છે. તો અહીંયા ચાલો આપણે તે જે જોવું હતું કે એનો દ્રષ્ટાંત, બાળક શેઠની માફક અને શ્રમણ રાજાની માફક, જો બે આવશે હવે. અનાગત અને અતીત પર્યાય પ્રતિભાસે છે, શબ્દ શું વાપર ફરીથી, પ્રતિભાસ કોને કહેવાય, પ્રતિભાસ કોને કહેવાય? ધાણ એ તો આમ સામાન્ય આવ્યું, ખ્યાલમાં એવું બધું, ખ્યાલ દેખાય દર્શનમાં જ આવશે, ઝળકે છે જ્ઞાનમાં, ઝળકે પણ જ્ઞાન જાણે નહીં, એટલે જણાય પણ જ્ઞાન જાણે નહીં. જણાયમાં જ્ઞેય સિદ્ધ થાય છે, જાણેમાં જ્ઞાન સિદ્ધ થાય છે. શબ્દ પ્રયોગને બહુ વિચારવા જેવો છે. જણાય છે એમાં તમે કોને સિદ્ધ કર્યું, પ્રમેયત્વ ને જ્ઞેયને સિદ્ધ કર્યું. તો ખાલી આ જાણવાની પ્રક્રિયામાં ખાલી જ્ઞેય હોય કે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ બનતો હોય? તો જ્ઞાન તો સિદ્ધ ન કર્યું, જ્ઞેય જણાય છે અને જ્ઞાન જાણે છે. એક પ્રતિભાસ શબ્દ ને એટલા માટે એક શબ્દ ખાસ, એક આભાસ છે અને એક પ્રતિભાસ. આભાસ છે એ મૃગજળમાં છે, અને પ્રતિભાસ જેવું જ્ઞેય છે એવું જણાય, જાણે છે, જ્ઞાન જાણે, જેવું જ્ઞેય છે એ જણાય છે અને જ્ઞાન એવું જાણે, એનું નામ પ્રતિભાસ. તો પ્રશ્ન તો પ્રતિભાસ એનો અર્થ કે ન્યા ક્યાંય પર્યાય હોવી જોઈએ, ભલે પ્રગટ રૂપ નથી પણ એની યોગ્યતા રૂપ છે તો પ્રતિભાસ થાય છે. એનો એ છે તો પ્રતિભાસ થાય ને, બિંબ છે તો એનો પ્રતિભાસ થાય છે કે નહીં? તો અહીંયા શબ્દ શું વાપર્યો છે, પ્રતિભાસ. અને એ પણ કોનો, જો એની પાછળની શબ્દો, અનાગત અને અતીત પર્યાય પાછળ. તો અનાગત આવી નથી અને આવીને ગઈ છે, અનાગત એટલે આવી નથી એટલે ભવિષ્યની, અને અતીત આવીને ગઈ છે, એ બે પર્યાયો. ભલે પ્રગટરૂપ નથી પણ જયારે હતી ત્યારે એનું નામ શું હતું, પર્યાય, અને અત્યારના એનું નામ શું છે, યોગ્યતા. જયારે પ્રગટ હતી ત્યારે એનું નામ શું હતું? પર્યાય. પણ અત્યારના કેવી છે? યોગ્યતા. એ કઈ છે? અતીત અને અનાગત એવી પર્યાય રૂપે એ આત્મ દ્રવ્ય. જો દ્રવ્ય નહીંથી જોશું તો એ જણાશે કેની જેમ? કે જેવી રીતે બાળક શેઠની માફક, જેમ કોઈ મોટો માણસ હોય પૈસાદાર, એનો નાનો બાળક હોય દુકાનમાં આવે તો નોકર લોકો એને શું કે? નાના શેઠ આવ્યા. અરે ભાઈ, નાના શેઠ હું હજી તો સ્કૂલમાં ભણવાય બેઠો નથી હજી. આ એક પદ્ધતિ છે. અને આ પદ્ધતિ પણ કેવી રીતે લાગુ પડે છે? કે ભવિષ્યમાં એવી પર્યાય રૂપે નિશ્ચિત પરમાનો છે તો આ લાગુ પડે એવી, કારણ કે અત્યારના એનામાં એવી યોગ્યતા છે અને ભવિષ્યમાં એ રૂપે પરમાન થવાનો. અને એવી જ રીતે બીજી શબ્દ કયો આવ્યો? શ્રમણ રાજાની માફક. શ્રેણીક રાજા ક્યાં છે અત્યારના? શું નથી, બધા આખી બધા શાસ્ત્રમાં વાંચવું હોય તો વાંચજો તમે. સૈનિક રાજા ક્યાં છે? અરે ભાઈ, એ કેવી છે? એ કે એ ભૂતકાળની પરે, ઓલી ભવિષ્યની લીધી, બાળક સેટ થાય છે. આ કેવું છે કે ભાઈ ભૂતકાળમાં એ આત્મા, ભલે અત્યારના નરક પર્યાયમાં છે, પણ ભૂતકાળમાં એ આત્મા કેવો હતો એકવાર? અને તો આ પણ એક યોગ્યતા હશે. ભૂતકાળમાં પરણવો હોય તો લાગુ પડે અને ભવિષ્યમાં પરણવાનો છે તો લાગુ પડે, કારણ કે દ્રવ્યની અંદર આવી બે યોગ્યતા પડી છે. એટલે એનું નામ શું આપ્યું છે? દ્રવ્ય નહીં આપ્યું. અને એના પછી જ આત્મદ્રવ્ય ભાવ નહીં છે ને, એમાં વર્તમાન પર્યાયની વાત છે. તો અહીંયા તો આપણે એ પ્રશ્ન ચાલતો હતો. શું ચાલતો હતો અહીંયા? આપણે આવી જાય 59 ગાથામાં કે આપ કે ભાઈ કેવળનાન કેવું છે? અનંત પદાર્થોમાં વિસ્તૃત છે. તો અનંત પદાર્થમાં એટલે કે પદાર્થ છે એના દ્રવ્યના અને એના ગુણમાં અને વર્તમાન પર્યાયમાં. ભૂત ભવિષ્યની પર્યાયમાં વિસ્તૃત નથી. ભૂત ભવિષ્યની પર્યાયને જાણે તો છે તો નહીં, પ્રગટ તો છે. અરે પ્રગટ નથી તેથી શું છે? કારણ કે એ કાળ અપેક્ષા એ ત્રણેય કાળની પર્યાયનું અસ્તિત્વ છે. એવું ન હોત તો પેલું કેવળ જ્ઞાનની વાણીમાં ભૂત ભવિષ્યનું વર્ણન જ ના આવત. બીજું, ભૂતકાળની પર્યાય નિશ્ચિતપણે થઈ હતી, ભવિષ્યની નિશ્ચિત થવાની છે. એ વસ્તુ સ્વરૂપનું નેયત્વ જ્ઞેયત્વ હાજર છે અને એને ન જાણે તો સર્વજ્ઞ કહેવાશે કેમ? અરે એક અનુમાન જ્ઞાનથી આપણે ભવિષ્યનું કહી શકીએ છીએ. અનુમાનથી કહીએ છીએ કે નથી કરતા? આ લોકો ફોરકાસ્ટ ને એવું બધું કરે, આપણે એ રીતે વિચાર કરીએ. આવતીકાલે કયો વાર છે? તો અનુમાનથી નિશ્ચિત કરીએ અને જે પ્રત્યક્ષ જ્ઞાન કેવળ જ્ઞાન છે એ ન જાણે ભવિષ્યનું, તે જ્ઞાન કેવું? જે અજ્ઞાની છીએ એ પણ અનુમાનથી ભવિષ્યની વાત કરી શકીએ છીએ. તો જે પ્રત્યક્ષ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે, એ કેવળ જ્ઞાન કેમ નહીં? તો એટલે કેવું છે? અનંત પદાર્થોમાં વિસ્તૃત છે. બહુ બોજો હશે ને? અરે યાર, એટલા બધા કામ માથે ચડ્યા છે કે આમ થાક લાગે ને. જ્ઞાનનો થાક ન હોય, વિકલ્પનો થાક છે. અને વિકલ્પનો બોજો ઉતારવો નથી. તમ તારે ગમે એ કામ કહેજો, રાતના 12 વાગે પણ આ ઘોષ છે. વિકલ્પનો બોજો અને કર્તા બુદ્ધિ કરવાનું શું છે? આપણને હોશ છે અને જ્ઞાનનો બોજો લાગે. અરે આવું બધું ભણવું પડશે, આવું બધું તમને દર્શન. જ્ઞાનનો બોજો હોત તો સૌથી દુઃખી કેવડી ભગવાન હોત. એ જ્ઞાન સર્વ છે. હવે પછી કેવું છે? હવે સાથે શબ્દ લીધો, ચોથો બોલ કયો લીધો? વિમળ. જો ફરીથી એક એક વિચારવા જેવું છે. પોતાથી ઉપજે છે, પેલું શબ્દ આવ્યો તો સ્વયં ઉપજતું છે. પછી બીજું છે કે કેવું છે કે પોતાના માંથી સ્વભાવમાંથી ઉત્પન્ન થયું છે, તો સર્વ પ્રદેશોથી ઉત્પન્ન થયું. અને સર્વ પ્રદેશથી ઉત્પન્ન થયેલું ખાલી પોતાને જાણે એમ નથી, સર્વમાં વિસ્તૃત છે. પોતાથી ઉત્પન્ન થયેલું છે, સર્વાંગે થઈ કામ કરે છે અને સર્વને જાણે, અને છતાં પણ એ કેવું છે? વિમળ છે. નહીં, આટલું બધું ઘણું જાણતા જાણતા રાગદ્વેષ થઈ જતો હશે ને? સારું ખરાબ લાગતું હશે કે નહીં? કેમ આપણે જાણીએ છીએ તો બધું, કોઈ નથી, કઈ બેઠા હતા શાંતિથી બેઠા, એમાં કોઈ આવ્યા સમાચાર તમારી દુકાનમાં આગ લાગી તો શું થાય, આકુરતા થાય કે નહીં, તેનાથી આકુરતા થઈ, જાણવાનું દુઃખ છે કે નહીં. આપણે લૌકિકમાં બોલીએ ના બોલીએ છીએ, હા ઓલાને તો ભાઈ કોઈને એવા સમાચાર આવ્યા મરણના તો શું કહે, જમવાનો ટાઈમ હતો કે હમણાં બોલતા નહીં જમી લેવા, કારણ કે આવશે સમાચાર તો શું થશે, દુઃખ થશે. જાણવાનું એ તો બહુ નિશ્ચિત છે ને, આ જાણવા છતાં એ દુઃખ કેમ નથી, જાણવા છતાં દુઃખ કેમ નથી, જાણવામાં ક્યારે પણ કેમ કોઈ પણ જ્ઞેયમાં એકત્વ હોતું નથી, અને એકત્વ નથી તો વેદન ક્યાંથી હોય, શું છે, સ્વ સિવાય કોઈ પણ બાહ્ય જ્ઞેયને જાણવામાં જ્ઞાનને શું છે, તન્મય થવાની જરૂર નથી, કરતા ભોગતા થવા માટે તન્મય થવું જ પડશે, પણ બિન રહીને જાણી શકે, પરદ્રવ્યના કરતા જો બનશું તો થવું પડશે, અને તન્મય નથી માટે કરતા નથી, શું છે, પરદ્રવ્યના આપણે કરતા કેમ નથી, કારણ કે કરતા બનવામાં ભોગતા બનવામાં નિશ્ચિતપણે એમાં શું થવું પડશે, એકાકાર તન્મય થવું પડશે, અને જ્ઞાનને જાણવા માટે પરને ખાસ તો એને ક્યાંય એકત્વ કરવાની જરૂર નથી, એટલે જ્ઞાન છે પણ વેદન નથી. આપણને એમ લાગે એને જાણશે એટલે આપણને દુઃખ થઈ જશે, એટલા માટે જ્ઞાન કેવું રહે છે, વિમળ રહે છે, નિર્મળ રહે છે, એ શુદ્ધ છે, અને છેલ્લે કેવું છે, અવગ્રહાદી રહિત છે. એટલે શું છે અવગ્રહ રહેશે, આગળ બધી વાત તો આવી ગઈ છે ગુરુદર્શન પ્રવચનમાં, જેમ મતિ જ્ઞાનમાં પેલા અવગ્રહ ઈહા અવાય ધારણા એવા જે ક્રમ થાય છે એવું કેવળ જ્ઞાનમાં ક્રમ હતું, અને ક્રમ નહીં હોવાથી મારે હજી જાણવું બાકી રહી ગયું ક્રમે કેમ હજી, તો એવી આકુરતા એક સાથે જાણી લે છે. ઓલું તો પેલા જાણે પછી પ્રશ્ન થાય શું છે, પછી નિર્ણય કરે, પછી ધારણામાં જાય, ચાર પ્રકાર છે ને, તો એવા એમાં પ્રકારો બનતા નથી. તો એટલા માટે એ જ્ઞાન, એટલા માટે જો આ રીતે પ્રત્યક્ષ જ્ઞાન, ફરીથી આ ખાસ પ્રત્યક્ષ જ્ઞાન કયું લેવું છે, કેવળ જ્ઞાનનું લેવું છે, અવધિ મનનું લેવું નથી, સામ વ્યવહારિક પ્રત્યક્ષનું પણ લેવું નથી. અહીંયા તો કેવળી પરમાત્માનું જે પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુભવના જ્ઞાનનું પણ એમાંય સાથે છે, પણ એની અહીંયા વર્ણન નથી. અહીંયા તો કેવળી ભગવાનનું એ જ્ઞાન એકાંતિક સુત છે. એકાંતિક એટલે એકાંતિક એટલે નીચે તો ખુલાસ લખ્યું છે, પરિપૂર્ણ છેવટનું એટલું બધું જે લખ્યું છે નીચે તો ફૂટનોટમાં, હજી એની રીતે એકાંતિક, એક અને અંત, એકાંતિક એવો થાય ને, એમાં એક જ છે વાત, બે ડબલ નથી, ડબલ આવે તો નહીં એમ, કથનચિત સુખ છે ને કથનચિત દુઃખ છે એમ નથી. એકાંતિક સુખ એટલે સર્વથા પરિપૂર્ણ પણ, એકાંતિક એટલે એક જ વાત, એમ જેમ ઓલું વન વે હોય છે ને, એમ અહીંયા કેવું છે, કેવળ જ્ઞાન કેવું છે કે કથનચિત સુખ છે ને કથનચિત દુઃખ છે એમ નથી, એકાંત જ છે. તો એકાંત શું છે, એકાંત સુખ છે એમ નક્કી થાય છે. અને આ રીતે શું સિદ્ધ કર્યું, આવા પાંચ પ્રકાર છે તેથી એકાંતિક સુખ છે, એનો અર્થ શું થયો, આનાથી વિપરીત હશે પરના લક્ષે થશે, સર્વ પ્રદેશે નહીં થાય, અનંતને નહીં જાણે એવું અધૂરું હશે, અને જ્ઞાનમાં તને સંશય આદિ દોષ હશે, અને ક્રમે તો સમજ લે એની સાથે દુઃખ હશે. આની સાથે જો સુખ છે તો આવા જ્યાં પ્રકાર હશે ત્યાં શું હશે, અને એનું નામ શું છે, પરોક્ષ જ્ઞાન. એ રીતે આચાર્ય દેવે આપણને આવું કેવળ જ્ઞાન, અને એટલા માટે તો કીધું કે આવા કેવળ જ્ઞાનમાં સુખ થઈ હા પાડી દેજે, તારા તર્ક લગાડીશ નહીં, બાસઠ ગાથામાં એટલા માટે કીધું ને એની અહીંયા મહિમા કરીને. અને જો એ રીતે પણ એક છે, સાઈઠ ગાથાનું થોડું ટાઇટલ વાંચી લઈએ, કેવળ જ્ઞાનને પણ પરિણામ દ્વારા ખેદનો સંભવ હોવાથી કેવળ જ્ઞાન એકાંતિક નથી. શું છે, અમૃત ચંદ્રાચાર્ય દેવ પ્રશ્ન ઉઠાય, અહીંયા શિષ્ય નથી કોઈ, સમયસાર માં જે શિષ્ય નો પ્રશ્ન, અહીંયા અમૃતચંદ્રાચાર્ય કોઈને એમ થાય કે આ કેવળ જ્ઞાન માં શું છે? ચલો કેવળ જ્ઞાન એક ને એક રેત તો અમને કઈ વાત પણ પૈણ માં કરે છે, તો કઈક તો દુઃખ હશે ને આમ બિરલા બિરલો એ રીતે એક વિચાર કરે. કેવળ જ્ઞાન માં કઈ બદલાવ હોય કે ન હોય? બદલાવ ન હોય એટલે કુટસ્થ જ હોય ખાલી. તો બદલાવ હોય ને, હા થોડુંક આજે આમ જાણશે, થોડુંક કાલે બીજું જાણશે. આ એક પેલા સમયે જે જાણ્યું અને બીજા સમયે એ એટલું જ, એવું જ કે ફરે ફેરફાર હોય એવું જ એવું ને? પેલા સમયે જેવું જાણ્યું એવું જ બીજા સમયે જાણે ને, એવું જ ત્રીજા સમય શું? હા એટલે પેલા સમય જેવું છે એવું જ બીજા સમય છે એમ જાણે ને? એટલે કમ્પેર, એટલે સ્પેસિફિક કરવું, આ જેવું છે એવું એટલે છે ને અધ્યાય રાખવું આપણે, સ્પેસિફિક કરીએ તો જરા વધારે ખુલાસ થાય. હા એટલે એવું જ, એટલે જેવું પેલા સમયે જાણ્યું એવું જ બીજા સમયે જાણે, એવું ને એવું જ ફરીથી ફરીથી. વિષયની જે વિસ્તૃતતા છે એમાં ફરક નથી, પણ જ્ઞેય પણ મેં છે તો જ્ઞાન પણ એ રીતે જાણે. જેમ ગઈકાલે શું જાણતા હતા કે ગુરુવાર ભવિષ્ય છે, આજે ગુરુવાર ને કેવી રીતે જાણે? વર્તમાન છે, શુક્રવાર ભવિષ્ય. જેમ જ્ઞેયમાં છે એ રીતે જાણશે, પણ જ્ઞેય જે જ્ઞાન નો આધાર છે આખો વિષય એ ત્રણ કાળ ત્રણ લોકથી ઓછો નહીં થાય. પણ જ્યાં જ્ઞેય બદલે છે તે રીતે કે ના, જ્ઞાન એમ જ જાણતું હશે ભાઈ, આજ ગુરુવાર એટલે ગુરુ હંમેશા હોય કે એવું નથી. તો એ રીતે જ્ઞાનનું પણ એક સામર્થ્ય છે. પણ આવું પણમન છે એટલે જ્ઞાનમાં કઈક આકુરતા થશે હશે એવું નથી. કઈ છે ને કેવળ જ્ઞાન ને પણ પરિણામ દ્વારા કે આવું બદલાવ થાય. આવતીકાલે શુક્રવાર છે ને પછી કે છે ના ના એ તો શુક્રવાર તો આજે છે, પછી શુક્રવાર કે તો કાલે હતો, આમ ફેરફાર થાય તો જ્ઞાન થાક લાગતું હશે ને, કેમ બદલાવ તો આવ્યું, પરિણામ તો કર્યું પર. અરે ભાઈ એક જ સમયમાં એક ગુરુ છે ને શુક્ર છે ને શનિ બધાને એક સાથે જાણી લીધા છે, ખાલી એનું પરિણામ બદલું છે એટલું જાણ્યું. બાકી એવું નતું કે આજે ખાલી ગુરુવાર જ જાણ્યું શુક્રવાર નથી જાણ્યું. એમના વિષયમાં ક્રમ ઓછો નથી, ક્રમ નથી, પણ એનું જ્ઞેયનું પરિણામ છે તો જ્ઞાન પણ એ રીતે જાણે. અને તેથી એમાં કોઈ થાક નથી, એમાં ખેદ નથી. એ રીતે એ કેવું છે, એ એકાંતિક સુખ છે. એ રીતે જો એમાં શબ્દ આપ્યો છે, જો એમાં ત્રણ વાત લીધી છે, કેવળ જ્ઞાનમાં ખેદ સો. ખેદ સો એટલે શું છે? કે એમાં ખેદ નથી, દુઃખ નથી, કારણ કે જે એને આખું ઘાતી કર્મો છે એની સાથે એ મહામોદ જે છે એ મોહનો પણ નાશ થયો હોવાથી કેવળ જ્ઞાનના જ્ઞાનાવણી નાશ નથી, સાથે કોનો નાશ થયો છે? ખેદનું કારણ કોણ છે? મોહની કર્મ, એનો પણ નાશ થયો છે. માટે એમાં થાક કે ખેદ કે કેમ આમ થયું એમ નથી. બીજું પરિણામસા, પરિણામસાનો અર્થ શું શબ્દ લાગે? અરે પરમન એ તો આત્માનો પદાર્થનો સ્વભાવ છે, તેમાં ખેદ શું હોય? પરમન શું છે? કોઈને કે કડવા કારેલા, કડવા તો ભાઈ એનો સ્વભાવ છે, એમાં શું છે? કોઈ દી સ્વભાવ કોઈને દુઃખરૂપ ન હોય. અને ત્રીજું શું આપ્યું છે? કેવળ જ્ઞાન ને સુખ નો વ્યતિરેક એટલે ભેદ શું? બહુ સિદ્ધાંત આપી દીધો. જ્ઞાન એટલે સાચું સમજણ, જ્ઞાન એટલે સમાધાન. તો જ્ઞાન સાથે ક્યારે પણ આકુરતા કે દુઃખ હોય શકે નહીં. માટે જે કેવળ જ્ઞાન છે એમાં ખેદ નથી, પરિણામંત એનો સ્વભાવ છે, અને જ્ઞાન સાથે સુખનો કેવો છે? અવિનભાવી સંબંધ છે. આ રીતે એ વાત કરીને 62 ગાથામાં બહુ ખાસ સ્વીકારવા જેવું છે. આચાર્ય દેવે અહીંયા જો 61 ગાથા છે ને એનો છેલ્લો શબ્દ કયો છે? ટીકાનો છેલ્લો શબ્દ 108 પાને વિશેષ વિસ્તારથી બસ. આચાર્ય કે જો અલ્ટિમેટ અમે તને ન્યાયથી ને બધી રીતે કહી દીધું, હવે ઇઝ નાઉ યોર ડ્યુટી. અને યાદ રાખજે, જો તું સ્વીકારીશ તો સમજી લેજે ભવ્ય છે, અને સ્વીકારતો નથી તો કેવો છે? ભલે ભવિષ્યમાં તું કર, પણ અત્યારના તો અભવી જેવા જ છે, જીવનમાં એક આચાર્યદેવ પ્રત્યેના ભક્તિના ભાવથી, આપણે વિશ્વાસ નહીં ભક્તિના ભાવથી, મારા તર્કમાં વાત ઉતરતા ભલે વાર લાગે પણ એમની વાત કેટલા ટકા સાચી, કેટલા ટકા સત્યના ટકા જ ન હોય કોઈ દી. સો તો કહીએ છીએ બાકી સત્યના કોઈ દી હાફ ટ્રુથ કોઈ દી હોય જ નહીં, એ કાં તો સમ્યક હશે અને અથવા તો આપણે એવી ભાવના કરીએ. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં આપે જે કેવળ જ્ઞાનની અને એની સાથેના સુખના અવિગુના ભાવીપણાની ઇન્દ્રિય જ્ઞાન અને એનાથી આકુલતાની કરી છે એનો હું સ્વીકાર કરીને કમસે કમ બાહ્ય ઇન્દ્રિય વેશોથી હટીને એક સમ્યક પ્રત્યક્ષ જ્ઞાન કેમ પ્રગટ થાય એનો પુરસ્કાર.